એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે શું કહેવાય, સફળતાની જે જૂની વ્યાખ્યાઓ છે ને એને થોડી હચમચાવી નાખે છે.
હા, પુસ્તકનું નામ છે રેન્જ. શા માટે જનરલિસ્ટ એટલે કે વિવિધ વિષયોના જાણકાર નિષ્ણાત કરતાં વધુ સફળ થાય છે, અને લેખક છે ડેવિડ એપસ્ટીન.
અને આ પુસ્તક મને લાગે છે કે આજના સમયમાં ખૂબ જ પ્રસ્તુત છે.
બિલકુલ, કારણ કે તે પેલી માન્યતા પર સીધો સવાલ ઉઠાવે છે કે ભાઈ નાની ઉંમરથી જ એક જ વિષય પકડી લો, એમાં હજારો કલાક લગાવી દો એટલે સફળતા પાક્કી.
હા, પેલું 10,000 કલાકવાળો નિયમ.
બરાબર. પણ શું આ દુનિયા જે આટલી ઝડપથી બદલાઈ રહી છે, આટલી અણધારી છે, ત્યાં આ જ રસ્તો સાચો છે? એપસ્ટીન એક અલગ જ દ્રષ્ટિકોણ આપે છે, ખરેખર વિચારવા જેવો.
ચોક્કસ. તો આપણે આ પુસ્તકના જે સારાંશ અને મુખ્ય વિચારો છે એના આધારે આજે ચર્ચા કરવાના છીએ. આપણો હેતુ એ સમજવાનો છે કે શું વ્યાપક અનુભવ, જેને આપણે રેન્જ કહીએ, એ વધુ ફાયદાકારક છે.
હા, પેલું ઊંડું પણ કદાચ એક જ દિશાનું જ્ઞાન હોય એના કરતાં, ખાસ કરીને આજના જમાનામાં.
ચાલો તો આ રસપ્રદ વાતમાં ઊંટા ઉતરીએ. પહેલાં તો આ ડેવિડ એપસ્ટીન છે કોણ, જેમણે આટલો મોટો, આમ કહીએ તો પડકાર ફેંક્યો છે પ્રચલિત વિચાર સામે? એ કોઈ એકેડેમિક નથી એમ ને?
ના, બરાબર. અને એટલે જ કદાચ એમનો દૃષ્ટિકોણ થોડો અલગ છે. એપસ્ટીન મૂળ તો પત્રકાર છે, લેખક છે. સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ અને પ્રો પબ્લિકા જેવા મોટા નામો સાથે એમણે કામ કર્યું છે.
ઓ, એટલે સ્પોર્ટ્સ અને વિજ્ઞાનમાં એમનું કામ રહ્યું છે.
હા, વિજ્ઞાન, દવા અને ખાસ કરીને રમતગમત. એમનું પહેલું પુસ્તક પણ ખૂબ જાણીતું થયેલું, ધ સ્પોર્ટ્સ જીન, પેલું રમતવીરોની ક્ષમતા અને જીન્સ વચ્ચે શું સંબંધ છે એના પર હતું.
તો એક પત્રકાર તરીકેની એમની જે પૃષ્ઠભૂમિ છે એ એમના વિચારોને કેવી રીતે ખાસ બનાવે છે?
જો, સારા પત્રકાર શું કરે, જટિલ માહિતી લે, સંશોધનો જુએ અને એને આપણા જેવા સામાન્ય લોકો સમજી શકે એવી સરળ ભાષામાં મૂકે. એપસ્ટીનમાં આ કળા છે. એ ફક્ત માહિતી નથી આપતા, પણ સવાલો પૂછે છે. જે ચાલી રહ્યું છે એ બરાબર છે? પુરાવા શું કહે છે? ઊંડા ઉતરીને વાત કરે છે. અને મજાની વાત એ છે કે એમની પોતાની કારકિર્દી પણ જુઓ ને, વિજ્ઞાન, પછી રમતગમત, પત્રકારત્વ.
એટલે એ પોતે પણ એક પ્રકારના જર્નલિસ્ટ જ કહેવાય ને?
બિલકુલ. એટલે જ્યારે રેન્જની વાત કરે છે ત્યારે એમના શબ્દોમાં વજન આવે છે, કારણ કે એ માત્ર થિયરી નથી, એમણે થોડું અનુભવ્યું પણ છે.
બરાબર. ચાલો તો હવે પુસ્તકના મુખ્ય મુદ્દા પર આવીએ. એપસ્ટીનનો મૂળ તર્ક શું છે? શા માટે આટલી ચર્ચા છે?
તો પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે એ આપણા મગજમાં જે એક વાત ઘર કરી ગઈ છે ને એના પર પ્રહાર કરે છે.
કઈ વાત?
પેલી વાત કે સફળ થવું હોય તો બહુ નાની ઉંમરે નક્કી કરી લો કે શું કરવું છે, પછી એના પર જ ફોકસ કરો, હજારો કલાક આપો. પેલો 10,000 કલાકનો નિયમ માલ્કમ ગ્લેડવેલે જેને પોપ્યુલર બનાવ્યો.
હા, એ તો બહુ જ પ્રચલિત છે.
એપસ્ટીન કહે છે કે ભાઈ આ સલાહ કદાચ અમુક જગ્યાએ કામ કરતી હશે, પણ મોટાભાગના જીવનના જે અસલી પડકારો છે ને એના માટે આ અધૂરી છે. એટલું જ નહીં, ક્યારેક નુકસાન પણ કરી શકે છે.
એટલે પેલી જૂની કહેવત હતી ને, એક નાળ સો સુખ, એના પર સવાલ ઉઠાવી રહ્યા છે. શું એમ કહેવા માંગે છે કે જે લોકો આમતેમ ડોક્યુ કરે છે, અલગ અલગ વસ્તુઓ અજમાવે છે, જેમની પાસે અનુભવોની રેન્જ છે, એ લોકો પેલા એક જ વિષયના માસ્ટર કરતાં વધુ સારું કરે છે?
હા, ખાસ કરીને જ્યારે પરિસ્થિતિ નવી હોય, અણધારી હોય, જ્યાં કંઈક નવું વિચારવાની જરૂર પડે.
કોઈ ઉદાહરણ છે પુસ્તકમાં આના માટે?
હા, બહુ સરસ ઉદાહરણ છે. ટાઈગર વુડ્સ અને રોજર ફેડરર.
ઓ હા, બે મહાન ખેલાડીઓ.
ટાઈગર વુડ્સને જુઓ, એમને તો બાળક હતા ત્યારથી જ ગોલ્ફ માટે તૈયાર કરાયા, એકદમ નાની ઉંમરથી વિશેષતા, ક્લાસિક ઉદાહરણ.
અને ફેડરર?
ફેડરર અલગ છે. એ તો ટીન એજ સુધી ફૂટબોલ, સ્કીઈંગ, બાસ્કેટબોલ બધું રમતા હતા, પછી ટેનિસ પર ફોકસ કર્યું. બંને મહાન બન્યા, પણ ફેડરરનો રસ્તો રેન્જવાળો હતો.
રસપ્રદ.
એપસ્ટીન અહીં બે પ્રકારના વાતાવરણની વાત કરે છે, કાઇન્ડ અને વિકેડ.
કાઇન્ડ અને વિકેડ, એ શું છે?
કાઇન્ડ એટલે એવું વાતાવરણ જ્યાં નિયમો એકદમ સ્પષ્ટ હોય, પેટર્ન વારંવાર આવે છે. તમે કંઈક કરો એનું પરિણામ તરત જ ચોખ્ખું દેખાય.
જેમ કે
ગોલ્ફ, તમે શોટ મારો તરત ખબર પડે ક્યાં ગયો. ચેસ રમો, દરેક ચાલનો નિયમ નક્કી. શાસ્ત્રીય સંગીત શીખો, પ્રેક્ટિસ કરો એટલે સુધારો દેખાય. આવા કાઇન્ડ વાતાવરણમાં પેલી 10,000 કલાકની પ્રેક્ટિસ અને વહેલી વિશેષતા બહુ કામ લાગે છે.
સમજાયું. અને વિકેટ વાતાવરણ એ કેવું હોય? શું એ આપણી રોજિંદી જિંદગી જેવું છે?
બરાબર પકડ્યું. વિકેટ વાતાવરણ એટલે જ્યાં નિયમો કદાચ અસ્પષ્ટ હોય અથવા બદલાતા રહે, દર વખતે પરિસ્થિતિ નવી લાગે, માહિતી પણ પૂરી ન હોય.
અને પરિણામ?
પરિણામ કાં તો બહુ મોડું મળે અથવા ખબર જ ન પડે કે શાના કારણે મળ્યું. તમે આજે કોઈ બિઝનેસનો નિર્ણય લો, એની અસર કદાચ વર્ષો પછી દેખાય.
હા, એવું તો બને છે.
વિજ્ઞાનમાં નવું સંશોધન કરવું, કોઈ સામાજિક સમસ્યા ઉકેલવી, નવી ટેકનોલોજી લાવવી, નોકરી કઈ પસંદ કરવી, આ બધું વિકેડમાં આવે.
તો એપ્સ્ટીનનો મુદ્દો રહે છે કે આપણી ભણતરની સિસ્ટમ આપણને કાઇન્ડ માટે તૈયાર કરે છે, પણ દુનિયા તો વિકેટ છે.
મોટા ભાગે એવું જ છે. સ્કૂલ કોલેજમાં નિયમો સ્પષ્ટ, સિલેબસ નક્કી, પરીક્ષાનું પરિણામ તરત, આ બધું કાઇન્ડ જેવું છે. પણ અસલી દુનિયાના વિકેટ પડકારો માટે જે જોઈએ, જેમ કે બદલાતા સંજોગોમાં ટકી રહેવું, અસ્પષ્ટતા સહન કરવી, અલગ અલગ જ્ઞાનને જોડવું, એની તાલીમ ઓછી મળે છે.
આ તો ખરેખર ગંભીર વાત કહેવાય. એટલે જ કદાચ ઘણા લોકો ભણી લીધા પછી પણ અટવાયેલા અનુભવે છે.
શક્ય છે. આ જે મિસમેચ છે એ જ કદાચ ઘણી મુશ્કેલીઓનું કારણ છે.
તો પછી આ પુસ્તક કોના માટે ખરેખર ઉપયોગી છે? કોણે વાંચવું જોઈએ?
મને તો લાગે છે કે લગભગ દરેક માટે. વિદ્યાર્થીઓ, વાલીઓ, નોકરી કરતા લોકો, ધંધો કરતા લોકો, નેતાઓ, જે કોઈ પણ પોતાની શીખવાની રીત, કારકિર્દી કે સમસ્યા હલ કરવાની પદ્ધતિ વિશે નવેસરથી વિચારવા માંગે છે ને, એમના માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
ચોક્કસ. તો પેલું કાઇન્ડ અને વિકેટ વાતાવરણવાળો મુદ્દો તો સમજાયો, ખૂબ મહત્વનો છે. ચાલો હવે પુસ્તકના બીજા કેટલાક વિચારોને થોડા વધુ ઊંડાણથી જોઈએ.
હા, પેલું કાઇન્ડ અને વિકેટવાળું ફરી થોડું સ્પષ્ટ કરું.
હા, ચોક્કસ.
કાઇન્ડ એટલે એકદમ ગોઠવાયેલું, બંધારણવાળું, નિયમો ફિક્સ, જેમ ચેસબોર્ડ, 64 ખાના, નિયમ પ્રમાણે ચાલવાનું. તમે એક ચાલ ચાલો, સામેવાળો તરત રમે. અહીંયા તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલું સારું રમી શકો, પેટર્ન ઓળખતા શીખો.
હા, એટલે ગોલ્ફ સ્વિંગ કે વાયોલિન વગાડવાનું, પુનરાવર્તન અને ચોકસાઈ.
બરાબર. અને એટલે જ અહીં વહેલી સ્પેશિયલાઇઝેશન કામ લાગે. પણ વિકેટમાં આવું નથી,
ત્યાં બધું અસ્તવ્યસ્ત.
હા, અણધાર્યું. નિયમો કદાચ સ્પષ્ટ ન હોય અથવા બદલાતા રહે. ગઈકાલનો અનુભવ આજે કામ ન પણ લાગે. તમે કોઈ ધંધાકીય નિર્ણય લો, એની અસર ક્યારે દેખાશે અને શા માટે દેખાશે એ કહેવું મુશ્કેલ.
સ્ટાર્ટઅપ શરૂ કરવું એ પણ વિકેટ કહેવાય.
બિલકુલ. રોકાણ કરવું, નવી ટેકનોલોજી લાવવી, બાળકોનો ઉછેર કરવો, આ બધામાં વિકેડ તત્વો છે જ.
અને તમારો મુદ્દો એ હતો કે આપણું શિક્ષણ તંત્ર આપણને આ વિકેડ દુનિયા માટે ઓછું તૈયાર કરે છે. પરીક્ષાઓ, સિલેબસ, માર્ક્સ, બધું કાઇન્ડ જેવું લાગે છે.
મોટા ભાગે એવું જ છે. શાળા કોલેજમાં જ્ઞાનના ભાગ પાડી દેવાય, સૂચનાઓ સ્પષ્ટ હોય, તરત માર્ક મળે. આનાથી આપણે નિયમ પાડતા શીખીએ, પરીક્ષામાં સારું કરતા શીખીએ, એ કાઇન્ડ માટે સારું છે.
પણ વિકેડ માટે?
વિકેડ માટે જે જોઈએ, બદલાવ સાથે અનુકૂલન સાધવું, અસ્પષ્ટતામાં પણ નિર્ણય લેવો, અલગ અલગ ક્ષેત્રોના જ્ઞાનને જોડવું, એના પર ભાર ઓછો છે.
આ જે અનુકૂલન સાધવાની વાત છે એ કદાચ પુસ્તકના બીજા વિચાર સાથે જોડાય છે. પેલું સેમ્પલિંગ પીરિયડ અને મેચ ક્વોલિટી, એ શું છે?
હા, બરાબર. આ સીધું પેલું રોજર ફેડરરના ઉદાહરણ સાથે જોડાયેલું છે. સેમ્પલિંગ પીરિયડ એટલે શું? કે તમે કારકિર્દીની શરૂઆતમાં કે જીવનમાં પણ કોઈ એક જ વસ્તુમાં કૂદી પડો એ પહેલાં થોડો સમય અલગ અલગ વસ્તુઓ અજમાવો.
એટલે જુદા જુદા વિષયો, શોખ, નોકરીઓ, એ બધું ટ્રાય કરવું.
હા, પુસ્તકમાં સંગીતકારોના દાખલા છે, જેમણે મુખ્ય વાદ્ય નક્કી કરતા પહેલાં ઘણા વાદ્યો વગાડી જોયા હતા. એ લોકો સેમ્પલ કરતા હતા, એક જ વસ્તુ પાછળ નતા પડી ગયા શરૂઆતથી.
પણ આમાં સમય ન બગડે? મોટાભાગના લોકો તો એમ જ માને કે જલ્દી નક્કી કરી લો.
એપ્સ્ટીન કહે છે કે આ સમયનો બગાડ નથી, રોકાણ છે. આ જે સેમ્પલિંગ છે એનો ફાયદો શું? તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખો છો. તમને શેમાં ખરેખર રસ છે, તમારી અંદર કઈ આવડત છે.
ઓ, એટલે પોતાને શોધવાનો સમય.
બરાબર. અને આનાથી તમને એ ખબર પડે છે કે કયું ક્ષેત્ર તમારા માટે પરફેક્ટ છે. એપ્સ્ટીન આને મેચ ક્વોલિટી કહે છે.
મેચ ક્વોલિટી?
હા, એટલે તમારી ક્ષમતાઓ, તમારી રૂચિઓ અને તમે જે કામ પસંદ કર્યું છે એ બે વચ્ચે કેટલો સારો મેળ છે. એપ્સ્ટીન ભાર મૂકે છે કે લાંબા ગાળે સફળતા અને સંતોષ માટે આ મેચ ક્વોલિટી ઊંચી હોય ને એ બહુ જ જરૂરી છે. નાની ઉંમરે ઉતાવળમાં કંઈક શરૂ કરી દેવા કરતાં આ વધુ મહત્વનું છે. અને આપેલી વાત સાથે પણ જોડાય છે જે પુસ્તકમાં આવે છે, આપણે કોણ છીએ તે સિદ્ધાંતમાં નહીં પણ પ્રેક્ટિસમાં શીખીએ છીએ.
એટલે કે કરવાથી જ ખબર પડે, ખાલી વિચારવાથી નહીં.
બરાબર. આપણે આપણી જાતને અજમાવીને જ ઓળખી શકીએ.
હા, ખરેખર વિચારવા જેવું છે. અને આ જે વ્યાપક અનુભવ છે એ ખાલી શું કરવું એ નક્કી કરવામાં જ મદદ નથી કરતો, પણ કદાચ કેવી રીતે વિચારવું એ પણ બદલે છે. આ ત્રીજા મુદ્દા તરફ લઈ જાય છે, પેલું એનાલોજિકલ થિંકિંગ અને આઉટસાઇડર એડવાન્ટેજ.
હા, બરાબર. એનાલોજિકલ થિંકિંગ એટલે શું? સાદ્રશ્યપૂર્ણ વિચારસરણી, એટલે કે બે તદ્દન અલગ લાગતી વસ્તુઓ વચ્ચે કોઈ ઊંડી સમાનતા શોધી કાઢવી.
જે લોકોની રેન્જ વધુ હોય એ આમાં સારા હોય.
હા, જેમણે અલગ અલગ ક્ષેત્રો જોયા હોય, કામ કર્યું હોય, એ લોકો આવી સરખામણીઓ સહેલાઈથી કરી શકે. એપ્સ્ટીન કેપ્લરનું ઉદાહરણ આપે છે.
જોહાન્સ કેપ્લર, ગ્રહોની ગતિવાળા.
હા, એમણે ગ્રહો કેમ ફરે છે એ સમજવા માટે ખગોળશાસ્ત્રની સમસ્યા પર ભૌતિકશાસ્ત્ર, ગણિત અને સંગીતના સિદ્ધાંતો પણ લગાવ્યા હતા. એક સમસ્યાને બીજી સમસ્યાના ચશ્માથી જોઈ.
અને પેલું નિન્ટેન્ડોવાળું ઉદાહરણ પણ હતું ને, ગેમબોયવાળું.
હા, ગુનપેયો કોઈ. એમની ફિલોસોફી જ હતી જૂની, કદાચ બહુ એડવાન્સ નહીં, સસ્તી, પણ જે ચાલે છે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કંઈક નવું, ક્રિએટિવ બનાવવું.
એના માટે તમારે લેટેસ્ટ ટેકનોલોજીના એક્સપર્ટ હોવું જરૂરી નથી.
ના, પણ કઈ કઈ જૂની ટેકનોલોજી શું કરી શકે છે એની વ્યાપક સમજ હોવી જોઈએ. એમને અલગ અલગ જૂના ભાગોને જોડીને ગેમબોય લેવી ક્રાંતિકારી વસ્તુ બનાવી દીધી.
એટલે આનો મતલબ એમ થયો કે નવા મોટા ઉકેલો ઘણીવાર એક ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી નથી આવતા, ક્યારેક બહારના લોકો લઈ આવે છે.
બરાબર. આને એપ્સ્ટીન આઉટસાઇડર એડવાન્ટેજ કહે છે, બહારના વ્યક્તિનો ફાયદો.
પણ નિષ્ણાતો કેમ પાછળ રહી જાય?
કારણ કે ક્યારેક બહુ ઊંડી વિશેષતા તમને એક ચોક્કસ રીતે જ વિચારતા કરી દે છે. એને કોગ્નિટિવ એન્ટ્રેન્ચમેન્ટ કહેવાય, જ્ઞાનાત્મક જડતા. તમે એક જ રીતે સમસ્યાને જોતા થઈ જાઓ.
એક જ ચશ્મા પહેરી લેવા જેવું.
હા, જ્યારે બહારનો માણસ આવે એની પાસે જુદા ચશ્મા હોય છે. એ નવા સવાલ પૂછે, નવી સરખામણીઓ લાવે. એટલે જ કોઈ પણ ટીમમાં, કંપનીમાં ખાલી નિષ્ણાતો નહીં પણ અલગ અલગ વિચારસરણીવાળા લોકો હોવા, જેને કોગ્નિટિવ ડાયવર્સિટી કહેવાય, એ ખૂબ ફાયદાકારક છે.
ખૂબ સરસ. આ ત્રણેય મુદ્દા, કાઇન્ડ વિકેટ, સેમ્પલિંગ મેચ, ક્વોલિટી અને એનાલોજી આઉટસાઇડર, બરાબર સમજાયા. તો જો આપણે આખી વાતનો સાર કાઢવો હોય તો મુખ્ય સંદેશાઓ શું ગણી શકાય?
મને લાગે છે પહેલો અને સૌથી મુખ્ય સંદેશ એ છે કે આજની જે જટિલ વિકેટ દુનિયા છે ને, એમાં સફળ થવા માટે રેન્જ બહુ જ જરૂરી છે. એટલે કે વ્યાપક અનુભવ, જુદા જુદા કૌશલ્યો, ખાલી એક જ વસ્તુમાં ઊંડા ઉતરવું પૂરતું નથી.
અને આ વાત આપણા ભારત અને ગુજરાત માટે પણ એટલી જ સાચી છે નહીં? કારણ કે અહીં પણ બદલાવ બહુ ઝડપથી આવી રહ્યા છે.
બિલકુલ. સમસ્યાઓ પણ એકબીજા સાથે જોડાયેલી છે. બીજો સંદેશ છે પેલું સેમ્પલિંગ પીરિયડનું મહત્વ. શરૂઆતમાં ઉતાવળ કરીને કોઈ એક વસ્તુ પકડી લેવાને બદલે થોડું શોધખોળ કરવી, અજમાવવું.
આ તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. કદાચ આપણા શિક્ષણમાં પણ આ વિચાર લાવવાની જરૂર છે.
અને ત્રીજો સંદેશ છે પેલી જુદી જુદી રીતે વિચારવાની શક્તિ. એનાલોજિકલ થિંકિંગ, બહારના લોકોના વિચારોનો સ્વીકાર કરવો, ટીમમાં વિવિધતા લાવવી, આ ખાલી મોટી કંપનીઓ માટે નથી, આપણા રોજિંદા જીવનમાં, નાના ધંધામાં પણ કામ લાગી શકે છે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા મગજમાં બેસી જાય, યાદ રહી જાય. ચાલો એવા કેટલાક વિચારો પર વાત કરીએ.
હા, એક જે મને બહુ ગમ્યો, આપણે કોણ છીએ તે સિદ્ધાંતમાં નહીં પણ પ્રેક્ટિસમાં શીખીએ છીએ.
એટલે કે કરવાથી જ પોતાની ઓળખ થાય.
બરાબર. ખાલી બેસીને વિચારવાથી કે પ્લાન બનાવવાથી નહીં, પણ ખરેખર કંઈક કરવાથી, અનુભવ લેવાથી, ભૂલો કરવાથી જ આપણને ખબર પડે છે કે આપણને શું ફાવે છે, શું ગમે છે. ક્રિયા દ્વારા જ સ્પષ્ટતા આવે છે.
બીજો એક વિચાર જે આજકાલના જમાનામાં બહુ મહત્વનો છે, તમારી સરખામણી ગઈકાલના તમારી જાત સાથે કરો, એવા યુવાનો સાથે નહીં જે તમારા જેવા નથી.
હા, આ તો બહુ જ જરૂરી છે. આપણે સતત બીજાઓ સાથે સરખામણી કરતા રહીએ છીએ, ખાસ કરીને સોશિયલ મીડિયા જોઈને.
હા, એનાથી બહુ જ દબાણ આવે છે.
આ વિચાર યાદ અપાવે છે કે દરેકની ગાડી અલગ સ્પીડથી ચાલે છે. આપણે આપણી પોતાની પ્રગતિ જોવાની છે, ધીરજ રાખવાની છે.
અને પેલો કેન્દ્રીય વિચાર જે આપણા પુસ્તકનો સાર કહેવાય.
હા, આપણી સૌથી મોટી શક્તિ સંકુચિત વિશેષતા નથી, પરંતુ વ્યાપક રીતે એકીકૃત કરવાની ક્ષમતા છે.
એટલે કે જુદી જુદી વસ્તુઓને જોડવાની ક્ષમતા.
બરાબર. જેમ જેમ દુનિયા વધુ જટિલ થાય છે, માહિતી વધતી જાય છે, તેમ તેમ અલગ અલગ જ્ઞાનના ટુકડાઓને ભેગા કરીને એમની વચ્ચે સંબંધો શોધીને કંઈક નવું બનાવવાની આવડત વધુ ને વધુ કિંમતી બનતી જાય છે. આ જ ભવિષ્યની ચાવી છે.
આ બધા વિચારો બહુ સારા છે, પણ આપણા શ્રોતાઓ વિચારતા હશે કે આ બધી વાતોને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી, પ્રેક્ટિકલી શું કરવું.
અંગત જીવનમાં, ખાસ કરીને કારકિર્દી માટે, આ પુસ્તક કહે છે કે પ્રયોગ કરતા ડરો નહીં, નવી વસ્તુઓ શીખો, નવા કૌશલ્યો અજમાવો, કદાચ નોકરી બદલવી પડે તો પણ વાંધો નહીં.
એટલે કે કારકિર્દીમાં વળાંક આવે તો એને ખરાબ ન ગણવો.
બિલકુલ નહીં. એને નિષ્ફળતા ન ગણો, એને શીખવાની તક ગણો. જો તમે વાલી હો તો બાળકોને પણ જુદી જુદી વસ્તુઓ કરવા દો. એક જ વસ્તુ પાછળ બહુ નાની ઉંમરથી દબાણ ન કરો.
અને ઓફિસમાં કે ધંધામાં ટીમ સાથે કામ કરતી વખતે,
ત્યાં પણ કોઈ સમસ્યા આવે તો ખાલી એક જ પ્રકારના નિષ્ણાતને ન પૂછો, જાણી જોઈને અલગ અલગ બેકગ્રાઉન્ડવાળા લોકોના મંતવ્યો લો.
એટલે ટીમ બનાવતી વખતે પણ ધ્યાન રાખવું કે ખાલી ટેકનિકલ એક્સપર્ટ જ ન હોય.
હા, વિચારોમાં વિવિધતા હોય એવા લોકોને પણ સામેલ કરો. ક્યારેક સૌથી સારો ઉકેલ એવી વ્યક્તિ પાસેથી મળે જે સમસ્યાને સાવ જુદી જ રીતે જોતી હોય.
આખી ચર્ચા પછી મારા મનમાં એક વાત સ્પષ્ટ થાય છે. પેલું જે દબાણ હોય છે ને કે નાની ઉંમરમાં જ બધું નક્કી કરી લો, એક જ રસ્તે ચાલો, એમાંથી થોડી રાહત મળે છે.
હા, એ જાણવું કે આમ તેમ જવું, રસ્તો બદલવો, એ પણ બરાબર છે, કદાચ વધુ સારું પણ છે.
એ ખરેખર મુક્તિ અપાવે છે.
અને મારા માટે સૌથી મોટો સંદેશ એ છે કે ભવિષ્ય અનિશ્ચિત છે, બદલાતું રહેવાનું છે. એનો સામનો કરવા માટે આપણી પાસે અનુકૂલન ક્ષમતા, એટલે કે એડેપ્ટેબિલિટી અને વ્યાપક દ્રષ્ટિ હોવી જરૂરી છે. અને પેલી મેચ ક્વોલિટી શોધવી, એટલે કે એવું કામ કે રસ્તો શોધવો જે આપણી અંદરની ક્ષમતા અને રુચિ સાથે મેળ ખાતો હોય, એ લાંબા ગાળે સૌથી વધુ મહત્વનું છે. સતત શીખતા રહેવું, નવા વિચારો અપનાવવા.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.